એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે જીવવિજ્ઞાનના એમ કહી શકાય કે સૌથી મોટા રહસ્યોમાંથી એકને ઉકેલવાનો પ્રયાસ કરે છે.
હા, નમસ્કાર. પુસ્તક છે રિચાર્ડ ડોકિન્સનું અશક્ય પર્વતનું આરોહણ, એટલે કે ક્લાઇમ્બિંગ માઉન્ટ ઇમ્પ્રોબેબલ.
અને આ પુસ્તક ખરેખર આપણને વિચારવા મજબૂર કરે છે. કુદરતમાં જે આટલી બધી જટિલતા દેખાય છે, જેમ કે આપણી આંખ છે કે પછી પક્ષીની પાંખ, આ બધું બન્યું કેવી રીતે?
બરાબર. શું આ કોઈ ચમત્કાર છે કે પછી એની પાછળ કોઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જેને આપણે સમજી શકીએ? આ પુસ્તક એ દિશામાં આપણને લઈ જાય છે.
અને મને લાગે છે કે આ સવાલ આજે પણ એટલો જ મહત્વનો છે, કારણ કે તે આપણી આસપાસની દુનિયાને આપણે કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે સમજીએ છીએ, એ રીતને જ પડકારે છે, ખરું ને?
સાચી વાત છે. જે દેખીતી રીતે અશક્ય લાગે છે, શું તે ખરેખર અશક્ય છે?
તો ચાલો આ જટિલ લાગતા પર્વતનું આરોહણ શરૂ કરીએ. શરૂઆત કરીએ લેખકથી રિચર્ડ ડોકિન્સ. એમનું નામ તો આ ક્ષેત્રમાં બહુ મોટું છે.
હા, ચોક્કસ. ડોકિન્સ ખૂબ જ પ્રખ્યાત ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની છે અને પ્રાણીઓના વર્તનનો પણ અભ્યાસ કરે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તો એમણે લાંબો સમય વિજ્ઞાનની સમજ લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.
અને એમની એક ખાસિયત છે ને કે તેઓ માત્ર ઊંડા વૈજ્ઞાનિક જ નથી, પણ વિજ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ માહિર છે.
બિલકુલ. એટલે જટિલ વિચારોને સરળ બનાવવાની કળા. એમના બીજા પુસ્તકો પણ ખૂબ જાણીતા છે, ધ સેલ્ફિશ જીન, ધ બ્લાઇન્ડ વોચમેકર.
હા, જેણે ઉત્ક્રાંતિ વિશેની આપણી સમજને ઘણી બદલી છે.
એમની વિશેષતા એ છે કે તેઓ વૈજ્ઞાનિક ચોકસાઈ જાળવી રાખે છે, પણ સાથે સાથે જોરદાર રૂપકો અને એકદમ સ્પષ્ટ ભાષા વાપરે છે. જેમ કે આ પુસ્તકનું જ નામ અશક્ય પર્વત.
હા, એ રૂપક જ ઘણું કહી જાય છે.
બરાબર. તેઓ વિજ્ઞાનની વાત જાણે કોઈ વાર્તા કહેતા હોય એમ સમજાવે છે.
તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ અશક્ય પર્વત છે શું અને એનું આરોહણ શક્ય કેવી રીતે બને છે?
જુઓ, ડોકિન્સનો મુખ્ય તર્કો એમ કે એ છે કે જીવનમાં જે અદ્ભુત જટિલ રચનાઓ દેખાય છે ને, એ કોઈ એક જ જાદુઈ ક્ષણમાં નથી બની ગઈ. એ તો ઉત્ક્રાંતિની ધીમી, ક્રમિક અને સૌથી મહત્વનું સંચિત ક્યુમ્યુલેટિવ પ્રક્રિયાનું પરિણામ છે, જે લાખો કરોડો વર્ષોથી પેલી કુદરતી પસંદગી દ્વારા ચાલી રહી છે.
એટલે કે નાના નાના ફાયદાકારક ફેરફારો પેઢી દર પેઢી ભેગા થતા જાય અને અંતે કંઈક અદ્ભુત બની જાય, એવું?
બરાબર, એકદમ બરાબર. ડોકિન્સ કહે છે કે આપણને ઘણીવાર કોઈ જટિલ અંગ જોઈએ, ધારો કે આંખ, તો તરત મનમાં થાય કે આવું તો સ્ટેપ બાય સ્ટેપ બની જ કેવી રીતે શકે?
હા, એવો વિચાર આવે ખરો.
આને તેઓ વ્યક્તિગત અવિશ્વાસનો તર્ક કહે છે. આપણી કલ્પના શક્તિ કદાચ એ લાંબી પ્રક્રિયાને પકડી નથી શકતી.
અને ત્યાં જ પેલું અશક્ય પર્વતનું રૂપક કામ લાગે છે.
હા, કલ્પના કરો કે પર્વતની ટોચ એટલે પેલી સંપૂર્ણ જટિલતા, જેમ કે એકદમ વિકસિત આંખ. હવે જો તમે પર્વતને સામેથી જુઓ તો એ એક સીધો ઊભો ખડક લાગે.
એટલે કે જાણે એક જ કૂદકામાં નીચેથી ટોચ પર પહોંચવાનું હોય.
હા, જે અશક્ય છે. એમ કે શૂન્યમાંથી સીધી સંપૂર્ણ આંખ, આ જ ભૂલ ઘણા લોકો કરે છે.
પણ ડોકિન્સ કહે છે કે આપણે ખોટી દિશામાંથી જોઈ રહ્યા છીએ, એમ ને?
એકદમ સાચું. તેઓ કહે છે, પર્વતની પાછળની બાજુ જુઓ, ત્યાં એક લાંબો હળવો ઢોળાવ છે જે ધીમે ધીમે નાના નાના ડગલા ભરીને ટોચ સુધી જાય છે.
અચ્છા.
આ હળવો ઢોળાવ જ સંચિત પસંદગી છે. દરેક નાનો સુધારો, ભલે ગમે તેટલો નાનો કેમ ન હોય, જો એ જીવને ટકી રહેવામાં જરાક પણ મદદ કરે તો કુદરત એને પસંદ કરે છે, એ આગલી પેઢીમાં ઉતરે છે અને પછી એના પર નવું નિર્માણ થાય છે.
ઓહ, એટલે જે સામેથી અશક્ય લાગતો ખડક હતો તે પાછળથી એક શક્ય, ભલે ધીમું, પણ ચડી શકાય એવું ચઢાણ છે. વાહ.
આ એક જ વિચાર તો ઉત્ક્રાંતિ વિશેની ઘણી ગેરસમજો દૂર કરી દે છે. ચોક્કસ. પુસ્તકમાં ડોકિન્સ આ વિચારને ઘણા બધા ઉદાહરણોથી સમજાવે છે. શરૂઆતમાં જ પેલી સરખામણી કરે છે માઉન્ટ રશમોર, જ્યાં પ્રમુખોના ચહેરા કોતરેલા છે અને કોઈ કુદરતી ખડક જે કદાચ ચહેરા જેવો દેખાતો હોય.
હા, એક સ્પષ્ટ રીતે ડિઝાઇન કરેલું છે, જ્યારે બીજું કુદરતી પ્રક્રિયાથી બન્યું છે. અને પછી સવાલ એ આવે કે જીવંત વસ્તુઓની જે જટિલતા છે એ કઈ શ્રેણીમાં આવે? આપણી અંદરની એક વૃત્તિ એમ કહે છે કે આટલી જટિલતા તો ડિઝાઇન જ હોવી જોઈએ.
અને આ જ વૃત્તિ પેલો અશક્ય પર્વતનો ભ્રમ ઊભો કરે છે. ડોકિન્સ આ ભ્રમ તોડવા માટે સંચિત પસંદગીની તાકાત સમજાવે છે. એમણે એક કમ્પ્યુટર પ્રોગ્રામનું ઉદાહરણ આપ્યું છે, બાયોમોર્ફ્સ.
બાયોમોર્ફ્સ એ શું છે?
એમાં એમ કે સાવ સરળ નિયમોથી શરૂઆત થાય છે અને કમ્પ્યુટર રેન્ડમલી થોડા ફેરફાર કરીને સ્ક્રીન પર અમુક આકારો બનાવે છે. પછી તમે, એટલે કે યુઝર, એમાંથી જે આકાર તમને સારો લાગે તેને પસંદ કરો. અને કમ્પ્યુટર ફક્ત એ પસંદ કરેલા આકારના આધારે જ આગળના આકારો બનાવે છે. થોડી જ વારમાં આ સાવ સરળ પ્રોસેસથી અત્યંત જટિલ અને સુંદર, જાણે જીવંત હોય ને એવા આકારો બની જાય છે.
અરે વાહ.
આ એ બતાવે છે કે કોઈ પ્લાનિંગ વગર, કોઈ ડિઝાઇનર વગર, ખાલી નાના ફેરફારો અને પસંદગીના સતત સંચયથી જટિલતા આપોઆપ ઊભી થઈ શકે છે.
આ તો બહુ રસપ્રદ પ્રયોગ કહેવાય. પણ પેલું કમ્પ્યુટર સિમ્યુલેશન એક વાત છે અને વાસ્તવિક જીવનની જટિલતા, જેમ કે આંખ, એ તો સાવ જુદી વાત છે ને. ઘણા કહે છે કે આંખ જેવી રચના ઓછા ન કરી શકાય તેવી જટિલ છે, ઇરિડ્યુસિબલી કોમ્પ્લેક્સ. એના બધા ભાગ એકસાથે કામ ન કરે તો નકામી.
બરાબર. આ એક મોટો પડકાર છે અને ડોકિન્સ એને સ્વીકારીને જવાબ આપે છે. તેઓ કહે છે કે આ દલીલ છે ને એ આંખના વિકાસની સફરને ધ્યાનમાં નથી લેતી. પેલો સવાલ પૂછાય છે ને કે અડધી આંખ શું કામની.
હા,
ડોકિન્સ કહે છે, ભાઈ શૂન્ય આંખ કરતા તો 50% આંખ પણ ઘણી સારી છે.
એટલે કે દરેક તબક્કો એના પોતાના સમયમાં ઉપયોગી હતો એવું.
ચોક્કસ. રંક ના કરો. શરૂઆત થઈ ફક્ત પ્રકાશ સંવેદનશીલ કોષોના એક ધબ્બાથી, જે ફક્ત અજવાળું છે કે અંધારું એટલું જ કહી શકે. શૂન્ય કરતા આ પણ એક ફાયદો છે ને.
હા, બરાબર.
પછી કદાચ એ કોષોનો સમૂહ સહેજ ખાડા જેવો બન્યો, એટલે હવે પ્રકાશ કઈ દિશામાંથી આવે છે એની થોડી ખબર પડે. શિકારીથી બચવા કે ખોરાક શોધવા માટે આપણ ઉપયોગી.
સમજાયો.
પછી કદાચ એ ખાડાનું મોં સાંકડું થયું, પિનહોલ કેમેરા જેવી અસર, થોડું ધૂંધળું પણ ચિત્ર દેખાયું. અને પછી ધીમે ધીમે એના પર પારદર્શક પડ બન્યું, જે પછી લેન્સમાં વિકસ્યું.
અને દરેક પગલું ભલે નાનું હોય, એ જીવને ટકી રહેવામાં કંઈક ને કંઈક મદદ કરતું હતું. એટલે કુદરતી પસંદગી એને ટકાવી રાખતી.
બરાબર. અને સૌથી અગત્યની વાત શું છે ખબર છે? પ્રાણી જગતમાં આંખો ઓછામાં ઓછી 40 વખત એકબીજાથી સ્વતંત્ર રીતે વિકસિત થઈ છે.
40 વખત?
હા. આ બતાવે છે કે આંખનો વિકાસ એ કોઈ અશક્ય ચમત્કાર નથી, પણ ઉત્ક્રાંતિનું એક સંભવિત અને વારંવાર બનતું પરિણામ છે. પેલો હળવો ઢોળાવ ખરેખર અસ્તિત્વ ધરાવે છે.
પણ શું ઉત્ક્રાંતિ હંમેશા પરફેક્ટ કે સારી ડિઝાઇન જ બનાવે? પુસ્તકમાં તમે પેલી ખલાબ ડિઝાઇનની વાત પણ કરી હતી ને.
હા. અને આ મુદ્દો ઉત્ક્રાંતિની પ્રક્રિયાને સમજવા માટે ખરેખર બહુ જ મહત્વનો છે. જીરાફની પેલી રિકરન્ટ લેરિન્જિયલ નર્વ, એનું ઉત્તમ ઉદાહરણ છે.
હા, એ શું છે?
જુઓ, આ એક ચેતા છે જે મગજથી શરૂ થઈને ગળામાં આવેલા કંઠનળી સુધી જાય છે.
હા.
પણ એ સીધી નથી જતી.
તો
એ મગજથી નીકળીને ગળામાં છેક નીચે છાતી સુધી જાય છે. ત્યાં હૃદય પાસે આવેલી મુખ્ય ધમની એઓર્ટાની નીચેથી ફરીને ચક્કર લગાવીને પાછી ઉપર ગળે કંઠનળી સુધી આવે છે.
હા.
જીરાફમાં તો આ રસ્તો કેટલાય ફૂટ લાંબો થઈ જાય.
શું વાત કરો છો?
આટલો લાંબો વાકોચૂકો રસ્તો શા માટે?
હા.
સીધો કેમ નહીં?
કારણ કે આ આપણા માછલી જેવા પૂર્વજોનો વારસો છે. માછલીમાં ગળું અને છાતી એકદમ પાસે હોય એટલે ત્યારે આ રસ્તો સીધો જ હતો. પણ જેમ ઉત્ક્રાંતિમાં પ્રાણીઓની ગરદન લાંબી થતી ગઈ, તેમ પેલી ચેતા પેલી ધમનીની નીચે ફસાઈ ગઈ.
અને પછી ગરદન લાંબી થતી ગઈ, પણ ચેતાનો રસ્તો એ જ રહ્યો, એટલે એને આટલો લાંબો બિનજરૂરી ફેરો કરવો પડે છે. કોઈ સમજદાર એન્જિનિયર આવી ડિઝાઇન ના બનાવે.
એટલે ઉત્ક્રાંતિ કોઈ પરફેક્ટ એન્જિનિયર નથી, પણ એક કારીગર જેવી છે. એમ કે જે હાથવગું હોય, જૂની રચનાઓ હોય, એનાથી જ કામ ચલાવે, થોડો જુગાડ કરે. આ ખરાબ ડિઝાઇન તો ખરેખર ઉત્ક્રાંતિના ઇતિહાસનો પુરાવો છે.
બિલકુલ. એ ઇતિહાસના બોજનું, એની મર્યાદાઓનું પરિણામ છે. આ સિવાય પુસ્તકમાં સહ ઉત્ક્રાંતિના પણ બહુ રસપ્રદ ઉદાહરણો છે. જેમ કે શિકારી અને શિકાર વચ્ચેની સતત દોડધામ.
હા, પેલું લાલ રાણીનું રૂપક આવે છે ને, જેમ ચિત્તો વધુ ઝડપી બને તો એને પકડવા માટે હરણ પણ વધુ ઝડપી બને. બંનેને ખાલી પોતાની જગ્યાએ ટકી રહેવા માટે પણ સતત દોડતા રહેવું પડે છે.
બરાબર. અને પેલો અંજીર અને અંજીર માખીનો સંબંધ
અદ્ભુત છે.
હા, એમના વિશે સાંભળ્યું છે. એમની વચ્ચે એટલો જટિલ અને પરસ્પર આધારિત સંબંધ છે કે એક વગર બીજું જીવી જ ન શકે. માખી અંજીરની અંદર જઈને એનું પરાગનયન કરે છે અને બદલામાં અંજીર એ માખીને એના ઈંડા મૂકવા માટે જગ્યા અને ખોરાક આપે છે. આ લાખો વર્ષોની સાથે સાથે થયેલી ઉત્ક્રાંતિનું, સહઉત્ક્રાંતિનું પરિણામ છે.
અને એક બીજો મોટો સવાલ જે વારંવાર પૂછાય છે, ઉડ્ડયનનો વિકાસ. પેલો પ્રશ્ન કે અડધી પાંખ શું કામની.
હા, એ પણ એક ક્લાસિક સવાલ છે. ડોકિન્સ સમજાવે છે કે પાંખના શરૂઆતના તબક્કા કદાચ ઉડવા માટે નહોતા,
તો શેના માટે હતા?
એના બીજા ફાયદા હોઈ શકે, જેમ કે શરીર પર નાના પડદા જેવા અંગ હોય તો એક કૂદતી વખતે સંતુલન જાળવવામાં મદદ કરે, અથવા ઝાડ પરથી નીચે પડતી વખતે ગ્લાઇડ કરવામાં મદદ કરે, શિકાર પકડવામાં કે પછી સાથીને આકર્ષવા માટે પ્રદર્શનમાં પણ કામ લાગે.
અચ્છા, એટલે શરૂઆતમાં એનો ઉપયોગ અલગ હતો.
હા, અને પછી ધીમે ધીમે પેઢી દર પેઢી એ અંગો મોટા થતા ગયા, વધુ મજબૂત બનતા ગયા અને છેવટે ઉડવા માટે સક્ષમ બન્યા.
અને રસપ્રદ વાત એ છે ને કે જંતુઓ, પક્ષીઓ, ચામાચીડિયા અને પેલા લુપ્ત થયેલા ટેરોસોર્સ, આ બધામાં ઉડ્ડયન સ્વતંત્ર રીતે વિકસ્યું છે, અલગ અલગ સમય, અલગ અલગ રીતે.
બરાબર. અને અભિસારી ઉત્ક્રાંતિ કહેવાય. એ દર્શાવે છે કે અમુક સમસ્યાઓ એવી હોય છે કે જેના ઉકેલ પ્રકૃતિ વારંવાર જુદી જુદી રીતે શોધી કાઢે છે. પર્વતનો ઢોળાવ જુદી જુદી જગ્યાએથી પણ ચડી શકાય છે.
તો આ બધા ઉદાહરણો અને ચર્ચા પરથી આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ શું તારવી શકીએ? શ્રોતાઓ માટે એમ કે કયા મુખ્ય વિચારો યાદ રાખવા જેવા છે?
મને લાગે છે કે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ તો એ જ છે, સંચિત પસંદગી જટિલતાનો સર્જન કરે છે. એક ઝાટકે ચમત્કાર નહીં, પણ નાના સતત ફાયદાકારક ફેરફારોનો લાંબા ગાળે થતો સંચય એ જ અશક્ય લાગતી રચનાઓ બનાવે છે. પેલો હળવો ઢોળાવ.
અને આ વાત આપણા જીવનમાં પણ એટલી જ સાચી લાગે છે, નહીં? નાના પણ નિયમિત પ્રયત્નોથી જ મોટા લક્ષ્યો સુધી પહોંચાય છે.
બિલકુલ. બીજો સંદેશ છે, ક્રમિકતા એ ચાવી છે. ઉત્ક્રાંતિ મોટા કૂદકા નથી મારતી. આંખ કે પાંખ રાતોરાત નથી બની ગયા. દરેક જટિલ વસ્તુનો વિકાસ નાના ક્રમિક પગલાઓ દ્વારા થયો છે.
એટલે કોઈ પણ મોટો બદલાવ કે કોઈ નવું કૌશલ્ય શીખવું હોય તો નાના પગલાથી જ શરૂઆત કરવી પડે.
ત્રીજો મુદ્દો જે મને બહુ ગમે છે, મને નથી લાગતું કે આવું બની શકે, એ આપણી કલ્પનાની મર્યાદા છે, પ્રકૃતિની નહીં. આપણી સહેજ બુદ્ધિ, આપણું ઇન્ટ્યુશન એ લાખો વર્ષોની પ્રક્રિયાને સમજવામાં ક્યારેક ઓછું પડે છે.
સાચી વાત છે. એટલે પુરાવા અને તર્ક પર ધ્યાન આપવું જોઈએ, ખાલી મને લાગે છે પર નહીં.
બરાબર. આ વિવેચનાત્મક વિચારસરણી માટે બહુ જરૂરી છે. અને ચોથો મુદ્દો, ઉત્ક્રાંતિ એક કારીગર છે, એન્જિનિયર નથી.
હા, પેલી જુગાડવાળી વાત.
હા, એ સંપૂર્ણ ડિઝાઇન નથી કરતી, પણ ઇતિહાસ અને હાથવગી સામગ્રીના આધારે કામ ચલાવે છે. એટલે જ આપણને પેલી જિરાફની નવ જેવી અપૂર્ણતાઓ જોવા મળે છે. એ ઇતિહાસની નિશાનીઓ છે. આ પુસ્તકમાં અમુક વિચારો ખરેખર મનમાં રહી જાય એવા છે. પેલું અશક્ય પર્વતનું રૂપક જ લઈ લો ને, પેલો સામેનો ખડક અને પાછળનો ઢોળાવ, એ સતત યાદ અપાવે છે કે ધીરજ અને નાના પગલાથી અશક્ય લાગતું કામ પણ શક્ય બને છે.
અને પેલો વ્યક્તિગત અવિશ્વાસનો તર્કવાળો વિચાર પણ બહુ મહત્વનો છે. આપણને જે સમજાતું નથી અથવા જેની આપણે કલ્પના નથી કરી શકતા એ ખોટું જ હોય એવું માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.
સાચું. અને પેલો કારીગરવાળો વિચાર, ઉત્ક્રાંતિ એન્જિનિયર નથી, એ આપણને એક પ્રકારની નમ્રતા શીખવે છે. જીવનની રચનાઓ સંપૂર્ણ નથી, કારણ કે એ ઇતિહાસના લાંબા અને વાંકાચૂકા રસ્તા પરથી પસાર થઈને આવી છે.
અને છેલ્લે, ડીએનએ એ જીવંત ઇતિહાસ છે. આ વિચાર જ કેટલો અદ્ભુત છે. આપણા અને દરેક જીવના કોષોમાં રહેલો ડીએનએ એ અબજો વર્ષોના ઉત્ક્રાંતિના પ્રવાસની, આપણી વંશાવળીની ડિજિટલ ગાથા છે. એ આપણને પૃથ્વી પરના તમામ જીવન સાથે જોડે છે.
ખૂબ ગહેન વાત છે. હવે આ બધા વિચારોની આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગીતા હોઈ શકે?
મને લાગે છે કે ઘણી રીતે, જેમ કે સમસ્યા ઉકેલવામાં, કોઈ મોટી જટિલ સમસ્યા સામે આવે તો એને નાના વ્યવસ્થિત ભાગોમાં તોડીને એક પછી એક ઉકેલવાનો પ્રયાસ કરી શકાય, જેમ ઉત્ક્રાંતિ નાના પગલાં લે છે તેમ.
હા, પેલો ઇટરેટિવ એપ્રોચ જેને કહેવાય. બીજું, વિવેચનાત્મક વિચારસરણી કેળવવામાં પણ આ પુસ્તક બહુ મદદ કરે છે.
કેવી રીતે?
આપણી પહેલી પ્રતિક્રિયા શું છે, આપણી માન્યતાઓ શું છે, એના પર સવાલ ઉઠાવતા શીખવું, કોઈ દાવો કરે તો પુરાવા માંગવા, અને પેલું આવું તો બને જ નહીં વળાવલણથી સાવધ રહેવું, ખાસ કરીને આજના ખોટી માહિતીના યુગમાં.
બરાબર. અને ધીરજ રાખતા શીખવું એ પણ એક મોટો બોધપાઠ છે. ઉત્ક્રાંતિની જેમ સારા પરિણામો માટે સમય અને સતત પ્રયત્ન જરૂરી છે, પછી એ અભ્યાસ હોય, ધંધો હોય, સંબંધો હોય, કે પછી કોઈ સામાજિક પરિવર્તન લાવવું હોય.
અને છેલ્લે, પ્રકૃતિ પ્રત્યે એક ઊંડો આદર જાગે છે. જ્યારે આપણે સમજીએ કે આપણી આસપાસનું જીવન એ કોઈ સ્થિર વસ્તુ નથી પણ અબજો વર્ષોની અદ્ભુત ગતિશીલ પ્રક્રિયાનું પરિણામ છે, ત્યારે એના માટે આશ્ચર્ય અને કદરની ભાવના આપોઆપ વધી જાય છે.
સાચી વાત છે. આ પુસ્તકમાંથી ખરેખર ઘણું જાણવા અને સમજવા મળ્યો. મારા માટે સૌથી વધુ પ્રભાવશાળી વિચાર એ રહ્યો કે કેવી રીતે અત્યંત સરળ શરૂઆતથી, માત્ર નાના ફેરફારો અને પસંદગીના સાદા નિયમો દ્વારા, કુદરત આટલી બધી અકલ્પનીય જટિલતા અને વિવિધતા ઊભી કરી શકી છે. એ કુદરતની શક્તિ અને એની અપાર ધીરજ દર્શાવે છે.
અને મારા માટે પેલો ખરાબ ડિઝાઇનવાળો મુદ્દો ખરેખર બહુ રસપ્રદ રહ્યો. એ સ્પષ્ટ કરે છે કે ઉત્ક્રાંતિ કોઈ પૂર્વનિર્ધારિત લક્ષ્ય સાથે આગળ નથી વધતી, પણ એક ઐતિહાસિક પ્રક્રિયા છે જે ભૂતકાળના નિર્ણયો અને મર્યાદાઓથી બંધાયેલી છે, અને આ અપૂર્ણતા જ એની પ્રામાણિકતા છે, એના ઇતિહાસની સાબિતી છે.
એટલે અંતે આ પુસ્તક આપણને એ દૃષ્ટિ આપે છે કે જીવનની જટિલતાને સમજવા માટે કોઈ અલૌકિક શક્તિ કે ચમત્કારની જરૂર નથી. એ કુદરતી નિયમોનું જ એક ભવ્ય, શક્તિશાળી અને વૈજ્ઞાનિક રીતે સમજી શકાય તેવું પરિણામ છે.
કદાચ આપણે જીવનને એક સમાપ્ત પ્રોડક્ટ તરીકે જોવાને બદલે 4 અબજ વર્ષથી ચાલતી અને હજુ પણ ચાલુ રહેલી એક અવિરત પ્રોસેસ તરીકે જોવું જોઈએ.
એ વિચાર સાથે જ આજની આ જ્ઞાનગોષ્ઠીને વિરામ આપીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવું પુસ્તક અને એક નવો વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.